समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमां गाथा 14 पछी 11मो कळस आपणे कर्यो छे। गया शुक्रवारे 11मो कळस आपणे कर्यो छे। 14मी गाथा जे करवामां आवी એમાં શુદ્ધ નયની મુખ્યતાથી જે વાત કરવામાં આવી એ વાત અહીંયા 11મા કલશમાં કરવામાં આવી કે શુદ્ધ નયના વિષયરૂપ જે આત્મા છે એનો અનુભવ કરો એમ કહેવામાં આવ્યું। 14મા કલશમાં જે 5 ભાવની વાત કરવામાં આવી એ ભાવો બધા બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો એટલે બંધાયેલો કર્મથી બંધાયેલો એવો બદ્ધ અને કર્મ રજગણથી સ્પર્શાયેલો એવો સ્પષ્ટ અન્ય અન્યપણે એટલે પર્યાયમાં જેને અન્ય અન્યપણું છે એટલે અનેક પ્રકારની પર્યાયોમાં જે પરિણમી રહ્યો છે એવો ભાવ એટલે તિર્યંત છે કે મનુષ્ય છે કે નારકી છે એ ભાવ એનો એવા ભાવો એ આત્માના નથી। એ 5 પ્રકારના ભાવ 14મી ગાથામાં જે કહેવામાં આવી એ બધા આત્માના નથી અને ત્યાં શુદ્ધને માટે એમ કહેવામાં આવ્યું કે એનાથી વિપરીતપણે એટલે કે અબદ્ધ અસ્પૃષ્ટ અનન્ય અન્ય નહીં તે અન્ય અન્ય નહીં તે જુદું જુદું નહીં તે નિયત અવિશેષ અને અસંયુક્ત એમ એવા 5 પ્રકારના ભાવ દર્શાવનારો જે નય છે તે શુદ્ધ નય છે એમ કહેવામાં આવ્યું। એટલે એવા શુદ્ધને મુખ્ય કરી અને આ 11મો શ્લોક કહેવામાં આવ્યો અને એમાં એમ કહેવામાં આવ્યું કે જગતના બધા જ પ્રાણીઓ તમે હવે સમ્યક સ્વભાવનો અનુભવ કરો, સમ્યકત્વનો અનુભવ કરો। એ કેવી રીતે? તો કે શુદ્ધ નયનો અનુભવ કરો એટલે કે શુદ્ધ નયના વિષયભૂત આત્માનો અનુભવ કરો કે જ્યાં આ બધા બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો જે છે એ બધા સ્પષ્ટપણે આત્માથી જુદા છે, આત્માથી ભિન્ન છે અને એ આત્માની અંદર પહોંચતા નથી, આત્મામાં એ વ્યાપતા નથી, એમાં એ પ્રતિષ્ઠા પામતા નથી। કારણ કે એ દ્રવ્ય સ્વભાવ, આત્માનો જે સ્વભાવ છે એ એકરૂપ નિત્ય છે અને આ બધા ભાવો છે તે અનિત્ય છે, અનેક રૂપ છે, એ પર્યાય રૂપે રહ્યા છે। એવા આ ભાવો એ દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ પામતા નથી। ઉદાહરણ રૂપે ગુરુદેવે જે ઉદાહરણ આપ્યું છે બહુ સુંદર આપ્યું એમાં કે એ બધા ભાવ જેમ પાણીમાં તેલ નાખીએ તો તેલ જેમ પાણીની ઉપર તરે છે એવી રીતે એ બધા ભાવો એ દ્રવ્યની ઉપર બહારમાં રહ્યા છે, બહારમાં એની ઉપર એ તરે છે પણ એ અંદર પહોંચતા નથી, અંદર પહોંચતા નથી એટલે એ અંદર પ્રતિષ્ઠા પામતા નથી એટલે એનાથી ભિન્ન છે। એ આત્મામાં દ્રવ્યમાં દ્રવ્ય સ્વભાવમાં ક્યારેય એકરૂપ થયા નથી। એના દ્વારા દ્રવ્ય સ્વભાવ કોઈ રીતે નુકસાન પામ્યો નથી, દ્રવ્ય સ્વભાવ કોઈ રીતે બદલાયો નથી, દ્રવ્ય સ્વભાવ તો નિત્ય એવો ને એવો એકરૂપ જ રહ્યો છે એટલે એ ભાવો કોઈ પ્રકારે તમને નડતા નથી એમ કહીને આચાર્ય ભગવાન આપણને એમ કહેવા માંગે છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહેવા માંગે છે કે પ્રભુ તું અનાદિનો છો, અનંતકાળથી તું સંસાર અવસ્થામાં છે, છતાં પણ તારા મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર થયો નથી. અન્ય અન્ય પર્યાયોમાં તારું જવાપણું થયું, એટલે કે તને દિર્યંતની પર્યાય થઈ અને એને અનુરૂપ શરીર પણ પ્રાપ્ત થયું, કે તારા જ્ઞાનના ઉઘાડમાં પણ વધઘટ થતી તને દેખાય. એટલે નારકીમાં હતો ત્યારે જે જ્ઞાનનો ઉઘાડ હતો, નિગોદમાં હતો ત્યારે, દેવલોકમાં હતો ત્યારે કે મનુષ્યમાં હતો, એ બધા વખતે જ્ઞાનના ઉઘાડમાં ઓછા વધતાપણું થતું તને જણાયું. નિગોદમાં તો અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ હતો. આવું બધું હતું, તે છતાં પણ તારા સ્વભાવમાં ક્યાંય ઉણપ આવી નથી. તારો સ્વભાવ કોઈ રીતે જ્ઞાન સ્વભાવ છે એ ક્યાંય અધૂરપ પામ્યો નથી, એને કોઈ રીતે નુકસાન થયું નથી. ગમે તે પર્યાયમાં ગમે તેવા ભાવ કર્યા, ગમે તેવા અશુભ ભાવ કર્યા, ગમે તેવા શુભ ભાવ કર્યા, પણ એની કોઈ વિપરીત અસર તારામાં કાયમ માટે રહી ગઈ હોય એમ બન્યું નથી. એક ક્ષણ પૂરતો તું એ ભાવ રૂપે થયો હતો, તું બકરીનું બચ્ચું થયો ત્યારે એ રૂપે તું એક થોડો સમય માટે થયો હતો અને એવા ભાવે તું વર્ત્યો. તું સાપ થયો, નોળિયો થયો, કંઈ પણ થયો તો એ ભાવે તું રહ્યો, પણ એ બધી ક્ષણો પૂરતો. એથી કંઈ તારા મૂળ સ્વભાવમાં એ વાત આવી નથી. એટલે તું તો એવો ને એવો શુદ્ધ જ છો, ત્રણેય કાળ શુદ્ધ જ છો. એ બધી પર્યાય હતી, એ ક્ષણિક હતી, અને એ તારા સ્વરૂપથી જુદી બહાર રહી છે. જેમ પેલું પાણીમાં તેલ નાખવા છતાં તેલ ઉપર જ રહે છે, એમ એ બધું રહ્યું. એ પાણીના દળમાં તેલ અંદર ચાલ્યું જતું નથી. પાણીના મૂળભૂત દ્રવ્યને, એના સ્વભાવને એ બદલી નાખતું નથી. એવી રીતે તારો દ્રવ્યનો સ્વભાવ એવો ને એવો એક રૂપ શુદ્ધ જ નિત્ય રહ્યો છે, અને એવો તારો સ્વભાવ રહ્યો છે, એવો જ તારો સ્વભાવ રહ્યો છે. તો એવા સ્વભાવનો તું અનુભવ કર, અને એવા સ્વભાવનો અનુભવ તને શુદ્ધનયના આશ્રય થશે. એટલે કે શુદ્ધને એવા શુદ્ધ સ્વભાવને દર્શાવનારો છે, એવા સ્વભાવનો આશ્રય કરતા સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ સિવાય બીજી કોઈ રીત છે નહીં, ધર્મની એ જ એકમાત્ર રીત છે. એટલે એવા શુદ્ધ સ્વભાવ તારા સર્વ અવસ્થામાં એમને એમ જ રહ્યા છે. કોઈ પણ અવસ્થામાં જીવ હોય ત્યારે પણ એ ચૈતન્યપણે જ છે, અને એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને તું અનુભવ કર. મોહ કર્મના ઉદયથી જે અજ્ઞાન વર્તે છે, મિથ્યાત્વ વર્તે છે, એ બધું એના નિમિત્ત કારણે છે. ખરેખર તો તારું એમાં ઉપાદાન કારણ એવું છે એ વખતે કે તને પુરુષાર્થની નબળાઈ છે. જો તારા પુરુષાર્થની નબળાઈ ન હોય તો તને એ મોહકર્મના ઉદયથી જે મિથ્યાત્વ અજ્ઞાન વર્તે છે એ બધું કંઈ નડતું નથી. તારો પુરુષાર્થ યથાર્થ થાય તો એ બધું અજ્ઞાન મિથ્યાત્વ ચાલ્યું જાય છે, અને એમ દર્શન મોહનીય કર્મ છે એ ચાલ્યું જાય છે. એટલે એવો યથાર્થ અનુભવ શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા જેમ છે તેમ એને જાણી, એની શ્રદ્ધા કરી અને એને અનુભવવો, એવા ભગવાન આત્માને અનુભવવો એ જ ધર્મ છે. એટલે એવો ઉપદેશ અગિયારમા કળશમાં કરવામાં આવ્યો. હવે એ જ અર્થનું કળશરૂપ કાવ્ય ફરીને કહે છે, જેમાં એમ કહે છે કે આવો અનુભવ કરીએ આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છે. આ અનુભવ કરવા માટેનો ઉપદેશ જે આપ્યો 14 ગાથા પછીથી, 14મી ગાથા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની, એના પછીથી આ 11મા શ્લોકમાં જે ઉપદેશ આપ્યો એ ઉપદેશના અનુસંધાનમાં એ 12મો શ્લોક, 12મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, એમાં એમ જણાવે છે કે એવો અનુભવ જ્યારે થાય છે ત્યારે તને તારા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એટલે ભગવાન આત્મા પ્રગટ થાય છે, એ પ્રતીકમાં આવે છે એમ અહીંયા હવે બારમા કળશમાં કહે છે. આપણે બારમો કળશ લઈએ, સમયસર કળશ બાર. ભૂતમ બાંતમ અભૂત એવ રભસાન બંધમ સુધીર્યંત કિલ કોપ્યહો કલયતિ વ્યાહત્ય મોહમ હઠાત. આત્માત્માનુભવ એક ગમ્ય મહિમા વ્યક્તોય માસ્તે ધ્રુવમ નિત્યમ કર્મકલ પંકમ વિકલો દેવ સ્વયં શાશ્વત. બારમા શ્લોકનો અર્થ અહીંયા આ રીતે છે. યદિ એટલે જો, કહ અપી સુધી કોઈ સુબુદ્ધિ એટલે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ જે ધર્મમાં પ્રવર્તન કરી રહ્યો છે તેવો સમ્યક દ્રષ્ટિ સુબુદ્ધિ ભૂતમ બાંતમ અભૂતમ એવ બંધમ એટલે ભૂત વર્તમાન અને ભાવિ એવા ત્રણેય કાળના કર્મોના બંધને પોતાના આત્માથી રભસાત એટલે તત્કાળ શીઘ્ર નિર્ભિદ્ય ભિન્ન કરીને તથા તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ અજ્ઞાનને અર્થાત પોતાના બળથી પુરુષાર્થથી વ્યાહત્ય રોકીને અથવા નાશ કરીને અંતરંગમાં કિલ અહો કલયતી અભ્યાસ કરે દેખે તો અયમ આત્મા આ આત્મા આત્મ અનુભવ એક ગમ્ય મહિમા પોતાના અનુભવથી જ જણાવા યોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો વ્યક્ત એટલે વ્યક્ત અનુભવ ગોચર ધ્રુવમ એટલે નિશ્ચલ શાશ્વત એટલે શાશ્વત નિત્યમ કર્મ કલપમ પંક વિકલહ એટલે નિત્ય કર્મકલંક કરદમથી રહિત સ્વયં દેવ એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ આસ્તે વિરાજમાન છે. એક જ વાક્ય લખ્યું છે આખું. અનુભવ કરવામાં આવે ત્યારે શું થાય છે, શું પ્રગટ થાય છે એની વાત કરી. કોને માટે કરી? કે સુબુદ્ધિ એટલે જે સમ્યક દ્રષ્ટિ છે તેની વાત લીધી છે. એવો સમ્યક દ્રષ્ટિ જ્યારે એ અનુભવ કરે છે ત્યારે, જો કોઈ એવો સુબુદ્ધિ જેને મુક્ત સ્વરૂપ દ્રવ્યસુત દ્વારા જાણ્યું છે અને જેને હવે સંસાર ભ્રમણનો કંટાળો આવ્યો છે, સંસાર ભ્રમણનો થાક લાગ્યો છે, હવે ચાર ગતિના ચક્રમાંથી જેને હવે બહાર નીકળવું છે, જેને પંચમ ગતિ પ્રાપ્ત કરવી છે, એવો સુબુદ્ધિ એને જ સુબુદ્ધિ કહેવાય. જેને હજી સંસારમાં ભ્રમણ કરવું છે, જગતના પદાર્થોમાં હજી રૂચિ રહી છે, એ સુબુદ્ધિ નથી. એ બારમાં ગમે તેટલો હોશિયાર હોય, એ ગમે તેટલી પ્રતિષ્ઠા પામ્યો હોય, ગમે તેટલી સંપત્તિ પામ્યો હોય, તે છતાં પણ એ દુર્બુદ્ધિ છે. કેમ કે જે ક્ષણિક છે એની રૂચિ કરીને રહ્યો છે, જે નક્કી છે કે આ હવે વધુ સમય ટકવાનું નથી, થોડા વર્ષો સુધી જ આ સ્થિતિ રહેવાની છે, છતાં પણ એમાં જ એ રાગ કરીને રહ્યો છે, એમાં ને એમાં ઓતપ્રોત થયો છે, એ શરીર સાથે એ વૈભવ સાથે, એ સંપત્તિ સાથે, એ પર્યાય સાથે એવો એ જીવ દુર્બુદ્ધિ છે. એવો જીવ એ દુર્બુદ્ધિ છે. એને મનમાં એમ છે કે હું અહીંયા રહું છું, આટલી સંપત્તિ છે, આટલી મને બુદ્ધિ મળી છે, આટલું સારું શરીર મળ્યું છે, અને આ રીતે હું ધંધા વેપાર કરી શકું છું અને એમાં હું આ પ્રમાણે કમાઈ શકું છું, એવો હું હોશિયાર છું તો હું મારો બધો સમય એમાં જ લગાડી દઈશ. તમે બધા જે કરી રહ્યા છો એ તો મૂર્ખાઈ છે. આવા એક ભાઈ મને મળ્યા છે, જાણું છું બહુ સારી રીતે, કે તમે આપણી સાથે જે સ્વાધ્યાયમાં બેસે છે નરેન્દ્રભાઈ, એમના રિલેશનમાં છે, નરેન્દ્રભાઈ દ્વારા જ જાણવા મળ્યું કે એમને એટલા ધંધામાં આટલી ઉંમરે પણ ઓતપ્રોત છે, મારી જેટલી ઉંમર છે, મારાથી પણ એકાદ વર્ષ મોટા છે, અને ઉલટા એમને પણ એમ સલાહ આપે છે કે આ બધું તમે શું લઈને બેઠા છો. પોતે કેન્સરની બીમારીમાંથી બચ્યા છે એટલે એમને એમ છે કે ઓપરેશન કરાવ્યું એટલે પૈસા હતા તો થયું ને, નહીંતર ક્યાંથી થાત. એમને એમ છે કે પૈસા કમાવા સિવાય જગતમાં બીજું કંઈ પણ કરો છો એ બધી મૂર્ખાઈ છે, એવી એમની માન્યતા છે. હવે એક વખત કેન્સરની માં સર્જરી કરાવી અને કંઈક પૂરેપૂરી તો રીતે તો બરાબર થયા નથી, બોલી તો શકતા નથી, છતાં પણ હજી મનમાં તો એમ જ છે કે આ પૈસાથી બધું થયું, હું બચી ગયો. જાણે કે હવે કાયમ માટે શાશ્વત રહેવાના હોય એમ વિચાર નથી કરતા કે કેટલા વર્ષનું આયુષ અને કોને માટે કેટલો સમય આ બધું કરીશ તો એ સાથે લઈ જવાના નથી, એવો તો કોઈ વિચાર જ નથી. એ તો વિચાર જ નથી, પૈસા પૈસા પૈસા, બીજી કોઈ વાત જ નથી. એટલે એવા લોકો હોય છે એની માટેની આ વાત નથી કરી. અહીંયા આ શ્લોક જેને કહેવાયો છે, જેની વાત કરી છે, એને સુબુદ્ધિ કહ્યો છે. એ એવો સુબુદ્ધિ છે, એ મોક્ષાર્થી છે, મોક્ષનો અર્થી છે, જેને હવે ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, જેને જણાય છે કે આ પર્યાય છે તે ક્ષણિક છે, એ શાશ્વત નથી, થોડા વર્ષો માટે જ હજી આ બધું રહેવાનું છે, અને રોજે રોજ એ બદલાઈ રહ્યું છે. ઉંમર વધતી જાય છે એમ રોજે રોજ એમાં ફેરફાર તો થતા જાય છે, અને દેખીતા દેખાય કે ન દેખાય કેટલો સમય આ બધું રહેવાનું છે. એટલે એવું જે સમજ્યો છે એ સુબુદ્ધિ છે. કદાચ સમ્યક દર્શન નથી પ્રગટ થયું તો હવે કરી લેશે, પણ જે એટલું સમજ્યો છે કે આ પર્યાય વર્તમાનમાં જે સ્વરૂપ છે, જે કંઈ મળ્યું છે, એ બધું આત્મામાં કોઈ ઘૂસ્યું નથી, આત્મા એને પકડીને લઈ જઈ શકે એમ છે નહીં, આના કરતાં એ ઘણી સંપત્તિ, ઘણી લક્ષ્મી, ઘણી પ્રતિષ્ઠા, ઘણી બુદ્ધિ બધું જ મળ્યું હતું, પહેલા પૂર્વે પણ મળી ચૂક્યું છે, અનંત ભવમાં અનંતવાર એવું મળી ચૂક્યું છે, છતાં એમાંનું કંઈ એ લઈને આવ્યો નથી કે ક્યાંય ક્યારે એ લઈને ગયો નથી. આટલી વાત એને બરાબર સમજાય છે કે આ બધું અહીંયા ને અહીંયા જ રહેવાનું છે, આ શરીર પણ મારું નથી, આ શરીર સાથેના સંબંધને કારણે જે કંઈ સ્વજનો છે, જે મિત્રો છે, આ બધા જે છે એ પણ મારાથી ભિન્ન છે, આ બધું મારાથી જુદું છે, એવું જે સમજ્યો છે એ પણ સુબુદ્ધિ છે. ભલે અનુભવ સમ્યક દર્શનનો થયો નથી તો પણ એ સુબુદ્ધિ છે. એટલે અહીંયા સુબુદ્ધિ શબ્દ એમણે મૂક્યો છે. દ્રષ્ટિ સાચી થઈ છે ને, દ્રષ્ટિ સાચી થઈ છે એવો પર્યાય બુદ્ધિ નથી લીધો, સાચી દ્રષ્ટિ થઈ છે આત્માના સ્વરૂપ વિશે. જેને બુદ્ધિ સાચી થઈ છે, જેની મતિ સાચી થઈ છે, એવા જીવને માટે આ વાત લેવામાં આવી છે કે એવો એ કોઈ સુબુદ્ધિ. કોઈ આ વસ્તુ બહુ દોહલી છે. દોહલી એટલે લાખોમાં કોઈકને પ્રાપ્ત થાય. એક તો એવો પુણ્યાનુબંધી, પુણ્યનો ઉદય હોય ત્યારે આ વસ્તુ, આ બધા સંયોગોની પ્રાપ્તિ થાય. આ સંયોગો પ્રાપ્ત થવા એ પણ પુણ્યાનુબંધી, પુણ્યના કારણે, પૂર્વે કરેલા જે પુણ્ય શુભ ભાવો અને એમાં પાછા એ પુણ્યાનુબંધી હોવા જોઈએ કે જેથી કરી અને એ આગળ ઉપર પણ એ આવા સંયોગો લાવે. તો એવા પુણ્યાનુબંધી, પુણ્યને કારણે, એવા ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યને કારણે આ સંયોગો પ્રાપ્ત થયા, અને હવે સંયોગો પ્રાપ્ત થયા છે અને સાચી સમજ આવી છે, અને જો પુરુષાર્થ નથી કરતો તો એના જેવો કોઈ મહામૂર્ખ બીજો કોઈ છે નહીં. એટલે એવા કોઈ સુબુદ્ધિ, સમ્યક દ્રષ્ટિ, એ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભાવિકાળ એવા ત્રણેય કાળના જે કર્મબંધન છે, એટલે ભૂતકાળમાં જે હતા, ભૂતકાળમાં જે બાંધ્યા છે કર્મો, ભૂતકાળમાં એવા ભાવ કરીને જે કર્મબંધ થયા છે, તે વર્તમાન કાળમાં એ અત્યારે પણ એને કર્મ બંધ રહ્યા છે, બરાબર છે. અને અત્યારે કદાચ હજી એ શુદ્ધ ભાવે નથી પરિણમતો, તો એ જે કંઈ નાના પ્રકારે બંધ કરી રહ્યો છે, એમ એ ત્રણેય કાળના કર્મના બંધનને એ આત્માથી જુદા જાણે છે, જાણે છે. અને પછી એને શીઘ્ર તત્કાળ એને પોતાથી ભિન્ન કરી દે છે કે એ બધું જે છે તે છે, એ મારા આત્મામાં નથી, મારું સ્વરૂપ તો શુદ્ધ નિર્મળ છે, એમ કરી અને કર્મના ઉદયના નિમિત્તથી થતા જે મિથ્યાત્વ અને અજ્ઞાનના જે ભાવ, એને પોતે પોતાથી દૂર કરે છે અથવા એ મિથ્યાત્વનો નાશ કરે છે. મોહને કારણે, મોહનીય કર્મ તો છે પણ મોહનીય કર્મ જ ક્યારે કામ કરે કે જ્યારે જીવ અજાગૃત હોય ત્યારે, જ્યારે એનો પુરુષાર્થ ન હોય, પુરુષાર્થની નબળાઈ હોય, તો પુરુષાર્થની નબળાઈ નથી તો મોહનીય કર્મ શું નડવાનું છે. મોહનીય કર્મ ભલે રહ્યું, એ કર્મના ઉદયને કારણે થઈ અને જે સ્થિતિ આવે છે, પણ એની સાથે એ જોડાતો જ નથી તો પછી. એટલે એ વાત અહીંયા કરી છે કે તત્કાળ એ બધા કર્મના બંધના થી એ તત્કાળ પોતે શીઘ્ર એ પોતે પોતાની જાતને, એટલે પોતાના મૂળભૂત સ્વભાવને, પોતાના સ્વરૂપને એ ભિન્ન કરી લે છે. હું બધાથી જુદો છું, એ કર્મથી પણ હું જુદો છું, ભલે અત્યારે ઉદયમાં વર્તે, ભલે મારી દશા અત્યારે મનુષ્ય તરીકેની હોય, પણ હું એ મનુષ્યપણા રૂપે નથી, એ પર્યાય મારી નથી, હું એનાથી જુદો ભગવાન આત્મા છું. મનુષ્યની પર્યાયને કારણે ભલે મને આ શરીર મળ્યું હોય, પણ એ પર્યાય મારી નથી, એ શરીર મારું નથી, એ પુદ્ગલ જુદું છે. એમ દરેક વસ્તુ માટે જે પદાર્થો એના સમીપમાં વર્તી રહ્યા છે, એ બધાથી પોતે ભિન્ન થઈ જાય છે. એ પુરુષાર્થ દ્વારા ભિન્ન થાય છે, એ પહેલા અભ્યાસ કરે છે, પછી એવા નિર્ણય કરે છે, અને પછી એનાથી પોતે પુરુષાર્થ દ્વારા જુદો પડે છે. એ ભેદ જ્ઞાન છે. એવા ભેદ જ્ઞાનની અહીંયા વાત કરી છે કે ભૂત, વર્તમાન અને ભાવિ એવા ત્રણેય કાળના કર્મોના બંધને પોતાના આત્માથી શીઘ્ર ભિન્ન કરીને, તથા તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ અજ્ઞાન એને પોતાના બળથી પુરુષાર્થથી રોકીને, અજ્ઞાનને રોકીને અથવા એ મિથ્યાત્વનો નાશ કરીને અંતરંગમાં અભ્યાસ કરે, અંતરંગમાં દેખે, એટલે પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરે, બહારમાં જ્યાં રોકાઈ રહ્યો છે, બહારમાં એ બીજા પદાર્થો તરફ લક્ષ કરી રહ્યો છે, ત્યાંથી એ પાછો ફરે અને પોતાના આત્મ સ્વરૂપ, શુદ્ધ નિર્મળ સ્વરૂપ એને જોવાનો એ પુરુષાર્થ કરે, એના તરફ એ દ્રષ્ટિ કરે. એ સ્વરૂપ જેવું એ ભગવાનના જ્ઞાનમાંથી આગમ રચાયા, એ આગમના અભ્યાસ દ્વારા એણે જાણ્યું છે, એ પ્રમાણે સમજી વિચારી દ્રઢતા કરી અને પછી એ પ્રમાણે એવા પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અને એ સ્વરૂપ તરફ જ્યારે એ દ્રષ્ટિ કરે છે, એટલે કે પોતાના લક્ષ્યને આત્મા તરફ લઈ જાય છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ આત્મા તરફ ઢાળી દે છે. જે બદલાતું નથી એવું પોતાનું સ્વરૂપ ધ્રુવ રહે છે, તે નિશ્ચળ કાયમ એક સરખું જ રહે છે, તે જે કાયમ શુદ્ધ જ રહ્યું છે, તે જેને દર્શાવનારો શુદ્ધ નય છે, એવા શુદ્ધ નયનો આશ્રય કરતા જેવું સ્વરૂપ જણાય છે, એવા સ્વરૂપ તરફ એ ઢળી જાય છે, ત્યારે એને દેખે છે, એને અભ્યાસ કરે છે, તો ત્યારે શું થાય છે? તો કે આ આત્મા પોતાના અનુભવથી જ જણાવવા યોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો એને વ્યક્ત થાય છે. આ આત્મા એને વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. કેવો પ્રગટ થાય છે અને કેવો છે એ આત્મા? તો કે આત્મા અતિન્દ્રિયપણે જણાવવા યોગ્ય છે, એટલે અનુભવ દ્વારા એ જણાવવા યોગ્ય છે એવો, અને એનો એવો જ મહિમા છે એવો એને એ પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે. જે શક્તિરૂપે રહ્યો તો એ વ્યક્તતા થતાં એ વ્યક્ત થયો, એ અનુભવમાં આવ્યો છે, અને એ કેવો છે? ધ્રુવ નિશ્ચલ શાશ્વત એવું એ સ્વરૂપ છે. હવે કેવું છે? કે નિત્ય કાયમ રહેવાવાળું છે અને કર્મ કલંક વિનાનું છે. કર્મની મલિનતા, કરદમ એટલે કાદવ, પંખ થયું છે ને, પંખ એટલે કાદવ, એવા કર્મ અને કલંક અને એવા મલિનતા વિનાનો એ ભગવાન આત્મા એ પોતે જ ત્યાં વિરાજમાન છે એવો એને અનુભવ થાય છે. અને એ કેવો વિરાજમાન છે એનું આ વર્ણન કર્યા પછી કહે છે કે એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ વિરાજમાન છે. એટલે ભગવાન આત્મા એ જ પોતે વિરાજમાન છે એમ એને અનુભવ થાય છે. પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ વિરાજમાન છે એમ અહીંયા શબ્દો મૂક્યા છે. બહુ સરસ રીતે વાત કરી છે કે આત્માનો અનુભવ કરતા જે અનુભવમાં આવે છે, જે સ્વરૂપ અનુભવમાં આવે છે, એ સ્વરૂપની શું વાત કરવી. એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એના મહાત્માની તો શું વાત કરવી. એ જ દેવ છે, એ જ ભગવાન આત્મા છે, એ સિદ્ધ સમાન જે છે એ એવો જ એમાં પ્રગટ થાય છે, એવો જ એને જણાય છે, એવો જ ભલે થોડી ક્ષણો માટે પણ એ એવો જ એક વખત એને જણાઈ જાય છે. પછી તો એ વારંવાર એનો અભ્યાસ કરે છે, વારંવાર એ જ પ્રમાણે એ પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે અને એ રૂપે પોતે પોતાને અનુભવે છે. એ જ ભગવાન આત્મા છે. એટલે કુંદકુંદાચાર્ય ભગવાને 72મી ગાથામાં એને ભગવાન આત્મા કહ્યો છે. રૂપચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં 3 વખત ભગવાન આત્મા એમ કહ્યું છે. એટલે એવો સ્તુતિ કરવા યોગ્ય દેવ બિરાજમાન છે. જો શરૂઆતમાં પણ સમયસારની શરૂઆત કરવામાં આવી ત્યારે સમયસારનો આ જે મુખ્ય ભાગ કહી શકાય અથવા તો જે મુખ્ય ભાવ કહી શકાય તો એ એવો ભાવ છે કે શુદ્ધ આત્મા છે અને શુદ્ધ આત્મા પોતાનો જ છે અને એ સિદ્ધ સમાન છે અને એને પ્રાપ્ત કરવો, આ એનો ભાવ છે આખા સમયસારનો. એટલે શરૂઆતમાં જ એ ભાવને અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી દીધો. સૌથી પહેલી શરૂઆત કરી ત્યારે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છે. નમો સમય સારાય કરી અને એમને મંગલાચરણ કર્યું, એમને નમો સમય સારાય કરીને મંગલાચરણ કર્યું છે. એટલે શુદ્ધ આત્માને જ નમસ્કાર. હવે શુદ્ધ આત્માને નમસ્કાર કહેતા બધા જ એમાં આવી ગયા, સર્વસિદ્ધ ભગવાન પણ આવી ગયા. અનંતકાળમાં જેટલા કેવળી થયા એ બધા સિદ્ધ થઈ અને સિદ્ધ શિલા પર વિરાજી રહ્યા છે એ બધા આવી ગયા. અનંત સિદ્ધોને નમસ્કાર થઈ ગયા. અને એ વાત કુંદકુંદાચાર્ય ભગવાને અનંત સિદ્ધોને નમસ્કાર કરીને વાત કરી કે વંદિતું કરીને વાત કરી. એટલે એવો સિદ્ધ સમાન એ પોતે જ એમાં એને પ્રગટ થાય છે એમ અહીંયા આ કળશમાં કહેવામાં આવ્યું. જ્યારે અનુભવ કરે છે ત્યારે એટલે એનો જ મહિમા લાવવા જેવો છે. પર જે કોઈ છે એનો મહિમા તો એ અપેક્ષાએ આવે છે કે એમણે એ પ્રગટ કર્યું છે અને હજી મારે એ પૂર્ણતાએ પ્રગટ કરવાનું બાકી છે. સમ્યક તો થયું છે એટલે એક વખત અનુભવ થયો છે એવા સમ્યક દ્રષ્ટિને એવો અહોભાવ એટલા માટે આવે છે કે પ્રભુ મહાવીર સ્વામી ભગવાન આપે તો આ બધું પૂર્ણપણે પ્રગટ કરી લીધું અને આપ તો સિદ્ધ થઈ અને બિરાજી ગયા. આપનો કેવો એવો પુરુષાર્થ કે એટલા ઓછા સમયની અંદર પૂર્ણ સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કરી અને આપ સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા. અમે તો આ જે પુરુષાર્થ કરીએ છીએ ત્યારે થોડી ક્ષણો માટે પણ મુશ્કેલીથી અંતરમાં રહી શકીએ છીએ, સ્થિરતા કરી શકતા નથી. સમ્યક દ્રષ્ટિ છે એને એવો ભાવ આવે છે કે આટલો બધો પ્રયત્ન આટલો પુરુષાર્થ હું કરું છું છતાં પણ હું અંદરમાં કેટલો થોડા સમય માટે ટકી રહું છું, સ્થિરતા થતી જ નથી. તો પ્રભુનો પુરુષાર્થ કેવો, મહાવીર સ્વામી ભગવાનનો પુરુષાર્થ કેવો. એમ કરીને મહાવીર સ્વામી ભગવાનને યાદ કરે એટલે સ્વાભાવિક રીતે એમના પ્રત્યે એને વંદનનો ભાવ આવી જાય, સ્તુતિનો ભાવ આવી જાય, એમનું મહાત્મ્ય સમજાય છે. પણ એ કોને સમજાય કે જે પુરુષાર્થ કરે છે એને સમજાય છે. જે પુરુષાર્થ નથી કરતો, જે મિથ્યા દ્રષ્ટિ છે, જેને આત્માનો અનુભવ કર્યો જ નથી, એને શું સમજાવવાનું છે કે મહાવીર સ્વામી ભગવાન કેવા છે અને કોણ છે અને એમને કેવો પુરુષાર્થ કર્યો છે. એટલે એ તો ભિખારીની જેમ ત્યાં દેરાસરમાં મંદિરમાં જઈ અને માગ્યા કરે છે, હે ભગવાન મહાવીર સ્વામી ભગવાન તમે મને આ આપજો, હે ઋષભદેવ ભગવાન તમે મને આ આપજો અને તે આપજો. ગાંડો થયો છે. ભગવાન સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા, સિદ્ધ થઈ ગયા, પોતે પોતાના સ્વરૂપમાં આનંદમાં છે, સુખમાં છે, શાંતિમાં છે, જ્ઞાનમય દશામાં વર્તી રહ્યા છે. એવા પ્રભુ કે તને જે આપવાનું હતું એ તો તને આપી દીધું છે, પણ તારી દ્રષ્ટિ ત્યાં પડતી જ નથી, તો પછી પ્રભુ શું કરે. એમણે તો તને જણાવી દીધું કે અમે આ રીતે પુરુષાર્થ કરી અને આ સિદ્ધત્વ પ્રગટ કર્યું છે, તું પણ એ રીતે કરી શકે છે. હુંકાર ધ્વનિમાં સ્પષ્ટ એ પણ કહી દીધું કે તું પણ સિદ્ધ સમાન છો અને આ એનો માર્ગ છે. હવે બાકી શું આપવાનું રહ્યું? હવે તું શહેરો શું માગી રહ્યો છે? તું દેરાસરમાં મંદિરમાં જઈ અને તું ભિખારીની જેમ શું માગી રહ્યો છે? પ્રભુ પાસે જઈ અને તારે એમના સ્વરૂપમાંથી જે પ્રાપ્ત કરવાનું છે એ તો એમનું સ્વરૂપ જે છે એ દ્વારા મારું પણ સ્વરૂપ આ છે એવો વિશ્વાસ આણવાનો છે, અંદરમાં એવો વિશ્વાસ જગાવવાનો છે કે આ જ સ્વરૂપ મારું છે. અને એવા સ્વરૂપનો વિશ્વાસ જગાવવા માટે પ્રતિમા પણ એવી જ હોવી જોઈએ. એવી જ વિતરાગી પ્રતિમા હોય એના દર્શન કરતા એવો વિતરાગી ભાવ પ્રગટ થાય, ઓહો આ સ્વરૂપ પ્રભુનું આ સ્વરૂપ. હવે પ્રતિમા વિતરાગી રહીને હોય એની ઉપર કેટલાય ફેરફાર કરી નાખે, એને જ્યાં એને પોતે પોતે જેવો છે એવી એને દર્શાવવાનો પ્રયત્ન કરે, પોતે જેવો રહ્યો છે એવો દર્શાવવાનો પ્રયત્ન કરે. આદિવાસી એરિયામાં પંડિત નહેરુ, જવાહરલાલ નહેરુ જતા ને, એટલે એ આદિવાસી શું કરતા કે એમના કપડા એમને પહેરાવે અને પછી એ જવાહરલાલ નહેરુ એમની સાથે ભળીને પાછા નાચે, પેલા અને આનંદ થાય કે આપણા જેવા પોતાના જેવા બનાવ્યા ને, એટલે એવા કપડા વગેરે બધું પહેરાવે. નાગાલેન્ડમાં ગયા તો એ જાતના બધા અમુક વસ્તુઓ પહેરાવી, આમ એ બધા ફોટાઓ જોઈએ એટલે આપણને થાય કે આ રીતે. ને એમને પેલા લોકોને આનંદ આવે કે આપણે આપણા જેવા બનાવ્યા જવાહરલાલ નહેરુને. અહીંયા વર્તમાનમાં એવું જ કંઈક થઈ રહ્યું છે. જૈનો સમજ્યા વગર ગાંડાની પેઠે એમને પેલા સોના ને હીરા ને માણેકની બધી કિંમત છે ને, એટલે એ બધું એ જે વિતરાગી પ્રતિમા છે ને એની ઉપર ચડાવી અને પોતે રાગી છે એવા ભગવાનને રાગી સ્વરૂપે દેખી રહ્યા છે, ભગવાનને રાગી બનાવી રહ્યા છે. વિતરાગ સ્વરૂપની તો એમને કોઈ ખબર નથી, એટલે વિતરાગતા શું છે એ તો જાણતા નથી, એ ભગવાનના વિતરાગ સ્વરૂપને સમજ્યા નથી, એટલે પ્રતિમા પણ એમણે એવી જ બનાવી દીધી છે. વિતરાગી પ્રતિમા હોય અને વિતરાગી પ્રતિમાના દર્શન કરતા આપણને વિતરાગી ભાવ આવવો જોઈએ, એટલા માટે આપણે એમાં એ નિક્ષેપ કર્યો છે. સ્થાપના નિક્ષેપ છે, સ્થાપના નિક્ષેપ વિતરાગતાનો સ્થાપના નિક્ષેપ છે, કોઈ રાગનો સ્થાપના નિક્ષેપ નથી કર્યો. ભારતમાં જઈએ છીએ ને ઘણી વખત આ શ્વેતાંબર પ્રતિમામાં બપોર પછી સાંજ પછી જો જોવા જવાનું થયું હોય તો પેલો પૂજારી બ્રાહ્મણ જે રાખ્યો હોય ને એ બિચારો રોજ એ આંગીની રચના કરતો હોય, રોજ કેટલા ચિત્રકામ આવડે, એટલે પછી ગમે તેવા કરે. કોઈક વખત તો ચોકડીવાળો બુસ્કોટ પહેરાવી દીધો હોય ને એવી આંગી કરી હોય, ચોકડીઓ પાડી દીધી હોય એને અને વચ્ચે ફૂલ મૂકી દીધા હોય, આપણને થાય ત્યારે હા એની કલ્પના જે પ્રમાણે ચાલે એ પ્રમાણે એની ઉપર આંગી કદાચ જોઈએ છે ઘણા લોકોએ, કે એવી મૂકી દે. આ ભગવાનનું આવું સ્વરૂપ હોય? વિતરાગતાનો તો વિચાર જ નથી કે પ્રભુ વિતરાગી છે. અને વિતરાગી પ્રતિમા સૌમ્ય હોય એમને જોતા આપણને શાંતિ થાય, સૌમ્યતાનો ભાવ આવે. પ્રભુ બધું છોડીને નીકળી ગયા છે, નિર્ગ્રંથ થયા, મુનિ થયા, અને પછીથી એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. એમને મુગટ પહેરીને કેવળ જ્ઞાન પ્રગટ નથી કર્યું, પણ કોણ સમજે ભાવ. અને એ પ્રતિમાનો આપણે જે નિક્ષેપ કર્યો છે, એ પથ્થરની પ્રતિમાની અંદર ભગવાન તરીકે નિક્ષેપ કર્યો છે, એ નિક્ષેપ ભગવાનનો કર્યો છે, એમના એ સ્વરૂપનો, એ વિતરાગી સ્વરૂપનો નિક્ષેપ કર્યો છે, એનાથી રાજાના સ્વરૂપનો કે કુંવરના સ્વરૂપનો કે એવો નિક્ષેપ નથી કર્યો. નિક્ષેપ તો કેવો કર્યો છે કે કેવળ જ્ઞાન થયા પછીથી જે વિતરાગી સ્વરૂપ પામ્યા છે, સિદ્ધ થયા છે, તો એવા સ્વરૂપનો. તો તીર્થંકર ભગવાનની પ્રતિમા છે તો એ તીર્થંકરની વર્તમાનમાં સિમંદર પ્રભુની પ્રતિમા હોય તો પણ એમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીથી જે સિમંદર પ્રભુ દેખાય આપણને, વિતરાગી પૂર્ણ વિતરાગ અવસ્થા, એનો નિક્ષેપ કરવામાં આવે તો એવી પ્રતિમા હોય એની જગ્યાએ ત્યાંય પણ એ પોતે પોતાને જે થાય એ પ્રમાણે, એટલે આદિવાસી નહેરુને આદિવાસી બનાવે એવી રીતે અહીંયા પણ એને પણ એ જ ધંધો માંડ્યો છે અને એને એ ધર્મ સમજે છે. અરે પ્રભુ ક્યાં આ ધર્મ જશે, શું થશે? અહીંયા તો એ વાત બીજી કરે છે. અહીંયા તો એમ કહે છે કે કોઈ પણ પ્રકારના કર્મ કલંક પણ નથી, કોઈ પણ પ્રકારની મલિનતા પણ નથી, અને એવો એ ભગવાન આત્મા, એ દેવ જેવો ભગવાન આત્મા, એ દેવ, એ દેવ એટલે દેવલોકના દેવ નહીં, દેવલોકના દેવ નહીં, પણ અર્યંત સિદ્ધને આપણે જે રીતે દેવ કહીએ છીએ એ દેવ, સ્તુતિ કરવા યોગ્ય છે તે, એવો પોતે બિરાજમાન છે. કેમ કે એનું એવું જ સ્વરૂપ છે, શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે. વર્તમાન પર્યાયની વાત નથી, વર્તમાન પર્યાયની વાત નથી, ભૂતકાળની પર્યાયની પણ વાત નથી, અને કોઈ કર્મને હજી અત્યારે રહ્યા છે તો ભવિષ્યમાં જે છે એ પર્યાય થશે એની વાત નથી, પણ મૂળભૂત સ્વરૂપ જે કેવું છે એની અહીંયા વાત કરી અને આ કહેવામાં આવ્યું છે. બહુ સરસ વાત કરી છે કે એ પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ વિરાજમાન અંતરમાં પડ્યો છે, એને છોડીને તું ક્યાં બહારમાં ફાફા મારે છે? તું અંતરમાં નથી સ્થિર રહેતો તો વાત બરાબર છે કે તું બહારમાં આવીશ, અને બહારમાં આવીશ તો તને કોના પ્રત્યે ભાવ આવશે? તો કે જેણે આવું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યું છે એવા સિદ્ધ ભગવાન તીર્થંકર ભગવાન, અને એવા જ પુરુષાર્થમાં રહેલા એ ગણધર આચાર્ય ઉપાધ્યાય અને મુનિ પ્રત્યે તને એવા ભાવ આવશે, અહો ભાવ, કે હું જે પુરુષાર્થ કરી રહ્યો છું એવો જ પુરુષાર્થ ઉત્કૃષ્ટપણે એમણે કર્યો છે, અને એમ એમના તરફ તને એવા ભાવ આવે. પણ એ ક્યારે આવે? કે જ્યારે તું આત્મામાંથી, ધર્મ તારા ધ્યાનમાંથી બહાર આવે ત્યારે. એટલે એવા ભાવ તો સાતમે ગુણસ્થાનથી છઠ્ઠે ગુણસ્થાને, એટલે જે ધ્યાનમાંથી, નિર્વિકલ્પ ધ્યાનમાંથી મુનિ બહાર આવે, છઠ્ઠે આવે, ત્યારે એમને પણ એવા જ ભાવ વર્તે છે. પણ ધ્યાનની દશામાં વર્તે છે ત્યારે તો પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે. એટલે ત્યાં તો કોઈ એવા વંદનના, પૂજાના એવા કોઈ ભાવ હોતા જ નથી. નિર્વિકલ્પ ધ્યાનની અંદર વંદન ને પૂજાના ભાવ હોતા જ નથી. સાતમા ગુણસ્થાનની ઉપર જે આખી વાત જે છે અને શ્રેણી ચડવાની વાત છે, એમાં ક્યાં પૂજાના ને વંદનના ને એ બધા ભાવ હોય છે? એવા કોઈ ભાવ હોતા નથી. આટલું જો સમજે ને તોય એને સમજણ પડે કે શું કરવાનું છે ને કયા પ્રકારે પૂજા છે. પૂજા તો એક અહોભાવ છે, અને એવો અહોભાવ આવ્યા વગર રહે જ નહીં. જે આ માર્ગમાં હોય એને અહોભાવ આવે, આવે ને આવે જ. અને એવો સાચો અહોભાવ એને જ આવે કે જે એ પુરુષાર્થ કરે છે એને. પણ એનો પુરુષાર્થ જ નથી કરતો એને એવો અહોભાવ ક્યાંથી આવે? એ તો ભિખારાની જેમ ભીખ માગશે કે ભગવાન મને આ આપો ને મને તે આપો, મારા છોકરાને સારો કરે ને મારી છોકરીને એડમિશન અપાવો ને મારા ધંધામાં આટલી બરકત લાવો. બીજું શું કરવાનું? શું માગી માગીને શું માગવાનું? રાગી રાગ રાગી છે એટલે એ બીજું માગવાનું શું છે? એ જ માગવાનો છે. એને ક્યાં વિતરાગતા પ્રગટ કરવી છે? એ રાગી છે, વૈરાગ્ય પણ નથી, માત્ર પોતે પોતાના રાગને પોષવા માટે થઈને આવે છે. કદાચ કોઈક અંશે થોડોક સ્વભાવ હશે, વંદનનો સ્વભાવ હશે, તો પણ સાચું સ્વરૂપ જાણ્યા વિના એ સ્વભાવ પણ શું કામનું? સાચું સ્વરૂપ જ ભગવાનનું જાણતો નથી, એના વંદન પૂજા વિનય એ બધા શું કામના કેવા હશે? સામાન્ય પ્રકારનું પુણ્યનો બંધ થાય, એથી વિશેષ કંઈ થાય નહીં. ભલે રોજ પૂજા કરતો હોય વર્ષોના વર્ષો સુધી તો પણ, અને જે વર્ષોના વર્ષો સુધી પૂજા નથી કરો ને અંતરમાં જે પોતે એવા સ્વરૂપની પ્રાપ્તિને અર્થે પુરુષાર્થ કરી રહ્યો છે, એને આંખમાંથી આંસુ આવી જાય છે કે પ્રભુ તમે આટલું પ્રાપ્ત કરી લીધું ને અમે તો આ પામરતા અમારી. હવે એનો જે ભાવ છે એના કરતા ઘણો ઉત્કૃષ્ટ છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વકર્મોથી રહિત ચૈતન્ય માત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે બિરાજી રહ્યો છે. શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે, તમારો દ્રષ્ટિકોણ બદલો પ્રભુ, બીજું કંઈ કરવાની જરૂર નથી. દ્રષ્ટિકોણ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી સમજવું કે આપણે સ્વાધ્યાય કરતા જ નથી. સ્વાધ્યાય કરીએ અને કોઈ પરિણામ પ્રાપ્ત ન થાય તો સમજવું કે આપણે માત્ર ચેષ્ટા કરીએ છીએ, સ્વાધ્યાય કરતા નથી, સ્વાધ્યાયની ચેષ્ટા કરી રહ્યા છીએ. સ્વાધ્યાય થાય તો દ્રષ્ટિકોણ બદલાવો જ જોઈએ, નજરિયો બદલાવો જોઈએ. સેના પ્રત્યે? જગતને જોવા પ્રત્યેનો પણ નજરિયો બદલાવો જોઈએ, દ્રષ્ટિકોણ બદલાવો જોઈએ, અને પોતાને જોવા માટે, પોતાના સ્વરૂપને જોવા માટેનો દ્રષ્ટિકોણ શરૂ થવો જોઈએ. આ સાદા શબ્દોમાં એનો અર્થ એ થાય કે જગતને એ જેમ ભગવાને જોયું છે એમ જોવાય માટે પ્રેરાય, એનું નામ જગતને જોવાનો નજરિયો બદલાયો એમ કહેવામાં આવે. જગતને એ પદાર્થ તરીકે જે જુએ છે તો એ પદાર્થ કઈ રીતે છે? તો કે પૂતગળ છે, જે દેખાય છે ઇન્દ્રિય દ્વારા એ બધું પૂતગળ છે. એમાં પછી એમ ન થાય કે આ કોમ્પ્યુટર છે ને આ સારું છે, આ કાર છે ને આ મારી છે, એવા કોઈ મારા તારાના રાગ કે દ્વેષના કે ઇષ્ટ કે અનિષ્ટ સારા નરસારાના ભાવ એને થાય જ નહીં. એનો જગત પ્રત્યેનો નજરિયો એક જ હોય કે જે કંઈ દેખાય છે ઇન્દ્રિયો દ્વારા જે દેખાઈ રહ્યું છે એ બધું પૂતગળ છે. આ શરીર દેખાય છે તો એ પણ પૂતગળ છે, અને એમાં પછી એને કોઈ રીતે રૂચિ રાગ રસ કંઈ હોય નહીં. અને બીજી તરફ પોતા તરફ દ્રષ્ટિ થવી જોઈએ, એવો દ્રષ્ટિકોણ કેળવવો જોઈએ કે પોતે એટલે હું કોણ છું, હું કોણ છું ને ક્યાંથી થયો છું ને ક્યાં સુધી અહીંયા રહેવાનો છું ને ક્યાં જવાનો છું, ક્યાંથી આવ્યો છું, એમ વિચાર કરતા એ પોતાના શાશ્વત સ્વરૂપને એ નક્કી કરે કે હું તો કાયમ રહેવા વાળો શાશ્વત જ છું, અને શાશ્વત છું તો પછી મારું સાચું સ્વરૂપ જે હોય એવા સ્વરૂપે જ હું રહીશ, આ બધા વેશ હવે મારે ભજવવા નથી. એવો એનો દ્રષ્ટિકોણ બદલાવો જોઈએ, આ બધા હું વેશ ભજવું છું ને, આજે માણસ થયો ને ગઈકાલે, એટલે કે ગયા ભાવની અંદર હું તિનેજમાં હતો કે દેવમાં હતો, ને વળી પાછો ક્યાંક પાછો તિનેજમાં જઈશ, કે આ બધા વેશ મને જોઈએ નહીં, એ બધા કોઈ મારા વેશ નથી, મારું સ્વરૂપ તો શુદ્ધ નિર્મળ ભગવાન આત્મા સિદ્ધ સમાન જ છે. આવો દ્રષ્ટિકોણ એને પકડવો જોઈએ, એટલે એવો નજરિયો બદલાવો જોઈએ. શાસ્ત્રની ભાષામાં કહીએ તો કે શુદ્ધ આત્માનું જે સ્વરૂપ છે તે એણે આગમ દ્વારા, ઉપદેશ દ્વારા સમજી એમાં દ્રઢતા કરી, અને એવા સ્વરૂપ એટલે શુદ્ધ નયથી દ્રષ્ટિ કરવાથી એવા સ્વરૂપ તરફ ઢળવાનો એનો પુરુષાર્થ થવો જોઈએ. એટલે શુદ્ધ નયની દ્રષ્ટિથી જોવામાં આવે તો પછી કોઈ બાકી રહેતું નથી. શુદ્ધ નયની દ્રષ્ટિથી તો શુદ્ધ આત્માના સ્વરૂપની જ વાત આવે. એટલે સર્વકર્મોથી રહિત એક ચૈતન્ય માત્ર ભગવાન આત્મા પોતે દેવ અવિનાશી, જેનો ક્યારેય નાશ થતો નથી એવો, એ પોતે અંતરમાં બિરાજી રહ્યો છે એમ એને દર્શન થાય. આ પ્રાણી પર્યાય બુદ્ધિ બહિરાત્મા તેને બહાર ઢૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. જો આ પંડિતજીએ સરસ વાત અહીંયા મૂકી દીધી ભાવાર્થમાં કે આ પ્રાણી જીવ, આ જીવ સંસારમાં રહેલું પ્રાણી સંસારી અવસ્થામાં છે ને, એટલે કહે છે એ પર્યાય બુદ્ધિ બહિરાત્મા તેને બહારમાં ઢૂંઢે છે, બહારમાં ઢૂંઢે છે, એને શુભ ભાવમાં થી એને પ્રાપ્ત કરવા માંગે છે કે ત્યાંથી એને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય. જે અંતરમાં પડ્યું છે જે એને બહારમાં શોધે છે, બહાર વ્રત ને તપમાં એ શોધી રહ્યો છે, અંતર તરફ દ્રષ્ટિ કરતો નથી એવો એ બહિરાત્મા છે. એ ધર્મ નથી કરતો એમ નથી, એ કરે છે પણ ઊંધો પુરુષાર્થ કરશે. જ્યાં જે નથી ત્યાં એની શોધ કરી રહ્યો છે, જ્યાં જે પડ્યું છે એ તરફ તો લક્ષ કરતો નથી. એનો ભગવાન આત્મા અંતરમાં પડ્યો છે, શુદ્ધ છે, નિર્મળ છે, એને શુદ્ધ રીતે રાખવો, બીજું કંઈ કરવાનું નથી. શુદ્ધ છે જ, એ શુદ્ધ જ છે, તું એને મલિન નહીં કરે તો એ શુદ્ધ જ છે. એ મલિનતા તો ચાલી જવાની છે, મલિનતા એટલે કર્મરૂપ મલિનતા જે છે એનો તો સ્થિતિ બંધ છે, એ તો પૂરા થવાના છે, એ તો નિર્જરા થઈ જવાની જ છે. તું શુદ્ધ રહે, હવે વધારે બીજા નવા કર્મ નહીં બાંધે તો તું શુદ્ધ થઈ જ જવાનો છો. કાળક્રમે શુદ્ધ જ થાય, તું નવા કર્મ નથી બાંધતો તો તું શુદ્ધ જ થવાનો છે. જેમ કે અહીંયા અમેરિકામાં સ્વચ્છતા ઘણી હોય છે અને ઇન્ડિયામાં સ્વચ્છતા નથી, એનું કારણ શું છે કે રોજ એ પેલો મેં ગંદુ કર્યા જ કરે, રોજ પેલા સાફ કરવાવાળા તો રોજ કરે, ત્યાં રોડ ઉપર બિચારા સાફ કરી વાળીને જાય અને બપોર સદા સુધીમાં તો પાછો કેટલો કચરો નાખી દીધો હોય લોકોએ, સાંજ સુધીમાં તો હતો એવાનો એવો ગંદો. સવારના પોરમાં પેલા વાળવાવાળા આવે, સાફ સફાઈ કરી જાય, પાછા એ નાખ્યા કરે, એટલે એ ગંદુને ગંદુ જ રહ્યા કરે. અહીંયા સ્વચ્છતા કેવી રીતે છે, કોઈ સાફ કરવા આવતું જ નથી, છતાં પણ કોઈ ગંદુ જ કરતું નથી એટલે સ્વચ્છતા છે. એટલે ગંદુ નહીં કરવામાં આવે ને એક વખત સફાઈ થઈ છે તો સ્વચ્છતા જ છે, પછી ગંદુ નહીં કરો એના જેવું છે. આ તો ગંદુ નહીં કરો અને એક વખત સાફ થયેલું છે તો પછી સાફ જ છે. એટલે કે જો નવા કર્મ તમે નથી બાંધતા તો પછી આત્મા તો પછી શુદ્ધ થવાનો જ છે, કેમ કે પેલા જૂના કર્મો તો એનો સમય પાકતા એ બધાને ખરી જ જવાના છે, બધાને એનો સ્થિતિ બંધ છે એટલે ખરી જવાના છે. બહુ સહેલું છે, કર્મથી ડરવાની ક્યાં જરૂર જ છે. પણ એની બુદ્ધિ કેવી છે, પર્યાય બુદ્ધિ છે, પર્યાય તરફ દ્રષ્ટિ કરી અને એ રાગ અને દ્વેષના ભાવે એ રહ્યો છે, એટલે રાગી દ્વેષી થતો એ બહિરાત્મા છે, શુભ અને અશુભ ભાવમાં રહ્યો છે અને એ શુદ્ધ સ્વરૂપને બહારમાં એ શોધી રહ્યો છે, એ મોટામાં મોટું એનું અજ્ઞાન છે. પોતાનો ભગવાન આત્મા અંતરમાં પડ્યો છે એના તરફ એ દ્રષ્ટિ કરતો નથી. તો આ અહીંયા 12મા શ્લોકમાં વાત કરવામાં આવી કે ભગવાન આત્મા એનો એના અંદરમાં જ પડ્યો છે એની વાત કરવામાં આવી, એ જ એને દ્રષ્ટિમાં આવે છે. હવે એના પછી આગળ પણ વાત કરે છે કે શુદ્ધ નયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે. હવે આ 12મા કળશ પછી 13મો કળશ જે કહે છે એ હવે પછી 15મી ગાથામાં જે કુંકુંદાચાર્ય ભગવાન વાત કરવાના છે એની સૂચના રૂપે કહેવામાં આવે છે. 15મી ગાથા જે છે એની અંદર વાત એ કરવાના છે કે શુદ્ધ નયનો વિષય કે ભગવાન આત્મા એની અનુભૂતિ એટલે એ જ્ઞાનની અનુભૂતિ. જે 14મી ગાથાની અંદર એને સમ્યક દર્શનની અનુભૂતિ કહી હતી, હવે એ સમ્યક જ્ઞાનની અનુભૂતિ છે એમ કહેવામાં આવે છે. શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા એની અનુભૂતિ એ અનુભૂતિને સમ્યક દર્શન કહેવામાં આવ્યું હતું ચૌદમી ગાથામાં. એ શુદ્ધનય છે અને એ શુદ્ધનય જેને પ્રાપ્ત કર્યો છે એ સંકિતિ છે, સમ્યક દ્રષ્ટિ છે, એમ જે વાત કરવામાં આવી હતી અને એવા શુદ્ધનયનો આશ્રય કરવાની વાત કરવામાં આવી હતી, એની જ આગળ અહીંયા પંદરમી ગાથામાં એમ વાત કરવામાં આવે છે કે શુદ્ધનયનો વિષય જે આત્મા એની અનુભૂતિ, એ અનુભૂતિ એ સમ્યક જ્ઞાનની અનુભૂતિ છે. એટલે એની સૂચના રૂપે અહીંયા હવે કળશ કહેવામાં આવે છે, તેરમો કળશ. તેરમા કળશમાં એ આ પંદરમી ગાથાની સૂચના રૂપ કળશ કહેવામાં આવે છે. તો આપણે હવે એ તેરમો કળશ આપણે લઈએ. આત્માનુભૂતિ રીતિ શુદ્ધ નયાત્મિકાયા જ્ઞાનાનુભૂતિ રિયમેવ કિલેતિ બુદ્ધ. આત્માનાત્માની નિવેશ્ય સુનિષ્પ્રકંપ એકોસ્તિ નિત્યમ બોધધન સમંતાત. અહીંયા તેરમા શ્લોકના અર્થમાં કહે છે કે એ રીતે ઇતિ એ રીતે યા શુદ્ધ નયાત્મિકા આત્મ અનુભૂતિ, જે પૂર્વે કથિત શુદ્ધ નય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, ઇયમ એવ કિલ જ્ઞાન અનુભૂતિ, તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. ઇતિ બુદ્ધા એમ જાણીને તથા આત્મની આત્માનમ સુનિષ્પ્રકંપ નિવેશ્ય આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, નિવેશ્ય એટલે સ્થાપીને, એને સુનિષ્પ્રકંપમ એટલે જે નિશ્ચળ, કંપન વિનાનું નિશ્ચળ બદલાતું નથી એવું એવું સ્થાપીને નિત્યમ સમંતાત એક અવબોધ ઘન અસ્તિ, સદા સર્વ તરફ એક જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું. એટલે અહીંયા તેરમા કળશમાં એમ કહે છે કે જે બારમા કળશમાં આગળ વાત કરવામાં આવી એટલે એ રીતે જે પૂર્વ કથિત પહેલા જે કહેવામાં આવ્યું એમ શુદ્ધ નય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. શુદ્ધનય દ્વારા જે સ્વરૂપની વાત કરવામાં આવી એવા ભગવાન આત્માની અનુભૂતિ એ જ ખરેખર જ્ઞાનની, સમ્યક જ્ઞાનની અનુભૂતિ છે. એટલે આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો એમાં કોઈ ફેર નથી. આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો એમાં કોઈ ફેર નથી. અને એમ જાણીને તથા આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, પોતાના સ્વરૂપમાં એવા આત્માને નિશ્ચળ સ્થાપીને કે એવો જે આત્મા છે, સદા સર્વ તરફ એક જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું. સદા સર્વ તરફ જીવ માત્ર તરફ બધા જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું એમ અહીંયા કહેવામાં આવ્યું. પહેલા સમ્યક દર્શનની વાત કરી હતી, અહીંયા સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી છે કે અનુભૂતિ છે તે જ સમ્યક જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાનની અનુભૂતિ છે. જુઓ અહીંયા જ્ઞાનની અનુભૂતિ કહી એટલે જ્ઞાન ગુણ એટલે ગુણની અનુભૂતિ કહેવામાં આવી. જ્ઞાન ગુણ છે એ સમગ્ર આત્મામાં વ્યાપેલો છે, એટલે આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો એ બે એક જ છે, એ એક જ છે. એટલે અહીંયા એક અપેક્ષાએ કહીએ તો અહીંયા ગુણની વાત કરવામાં આવી. જ્યારે પહેલા જે વાત કરવામાં આવી હતી સમ્યક દર્શન આત્માનો અનુભવ, ત્યાં એ દ્રવ્યની વાત કરવામાં આવી હતી. એ અનુભૂતિની વાતમાં આપણે ત્યાં દ્રવ્યની અનુભૂતિ અને અહીંયા ગુણની અનુભૂતિ એમ ગુરુદેવે સ્પષ્ટતા કરી છે. એટલે ત્યાં સમ્યક દર્શનની વાત કરી હતી, અહીંયા સમ્યક જ્ઞાનની વાત કરી. બંનેમાં આત્માની અનુભૂતિ જ છે, પણ છતાં પણ અહીંયા વાત જે કરવી છે, ચૌદમીમાં સમ્યક દર્શન હતું, અહીંયા સમ્યક જ્ઞાન પંદરમી ગાથામાં કહેવું છે. એટલે અહીંયા એ વાત કરવામાં આવી છે કે એ જ અનુભૂતિ જે છે એ સમ્યક જ્ઞાનની પણ અનુભૂતિ છે. અને એમ જાણવું, એમ નક્કી કરવું અને એમ જ લેવું, અને એમ કરતા પછી એ બધો જ્ઞાન રૂપે પોતે આત્માને પ્રકાશે છે એવો જ્ઞાનનો જ અનુભવ થાય છે. એટલે બધા જીવ માત્ર એ જ્ઞાન રૂપે જ છે, જીવ માત્ર બધા જ્ઞાન રૂપે જ છે એવી શ્રદ્ધા કરવી, એમ દેખવું, એમ જાણવું, એમ અનુભવવું. ભાવાર્થમાં અહીંયા કહે છે કે પહેલા સમ્યક દર્શનને પ્રધાન કરી કહ્યું હતું, હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધ નયના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે જ સમ્યક જ્ઞાન છે, તે જ સમ્યક જ્ઞાન છે. અહીંયા 13મી ગાથામાં એ કહેવામાં આવ્યું, અને હવે પછીથી 13મા કળશમાં એમ કહેવામાં આવ્યું, અને હવે પછીથી 15મી ગાથા કહેવામાં આવશે. આપણે પ્રવચન રત્નાકરમાંથી થોડીક વાત પણ આ સંબંધી લઈએ અને સમજીએ. આપણે 12મો શ્લોક કર્યો અને 13મો શ્લોક કર્યો, બંને કર્યા. એમાં ગુરુદેવે કેટલીક વાત મહત્વની કહી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ પહેલો, પાનું 253. પ્રવચન રત્નાકર ભાગ પહેલો, પાનું 253. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 264. એમાં બીજો પેરાગ્રાફ, એમાં બીજો પેરેગ્રાફ, છેલ્લો પેરેગ્રાફ છે. આ જે ભગવાન થઈ ગયા તેમની કે સ્વર્ગના દેવની વાત નથી, આ તો પોતે સ્વયં દેવ છે એની વાત છે. દેહ દેવળમાં દેહથી ભિન્ન, દેહ દેવળમાં દેહથી ભિન્ન. દેવળ એટલે મંદિર, એની અંદર પ્રતિમા બિરાજી રહી હોય એનાથી જુદી છે. એ રીતે આ દેહરૂપી દેવળની અંદર એ દેવળથી જુદી, એ દેહથી જુદી એવી આ આત્મ પ્રતિમા બિરાજી રહી છે એમ કહેવું છે. એટલે કે દેહ દેવળમાં છે, દેહ દેવળમાં પણ એ દેહથી ભિન્ન પવિત્ર મહાચૈતન્ય સત્તા અંદર પરમાત્મા સ્વરૂપે નિત્ય બિરાજમાન છે. પરમાત્મા સ્વરૂપે ન હોય તો પ્રગટ થાય ક્યાંથી? આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ દેવ છે, પણ અરે નજરની આળસે રે નહેણે ન નિરખ્યા હરી, એ એક આવે છે ને એમ કહે છે કે નજરની આળસમાં એટલે આત્મા તરફ દ્રષ્ટિ નહીં કરતા એ પ્રમાદમાં ને પ્રમાદમાં રહી ગયો, એટલે એને આખો ભગવાન અંદર પડ્યો છે દેખાતો નથી. ગુરુદેવ કહે છે કે નજરની આળસમાં અંદર આખો ભગવાન છે તે દેખાતો નથી, અંદરનું નિદાન દેખાતું નથી. નજરને પર્યાય ઉપરથી ખસેડી, પર્યાય ઉપર દ્રષ્ટિ પડી રહે છે ને, બારમાં ને બારમાં, બારમાં ને બારમાં દ્રષ્ટિ છે ને પર્યાય ઉપર, ત્યાંથી ખસેડીને અંતરમાં વાળીને અનુભવ કરે તો આત્મદેવના દર્શન થયા વિના રહે નહીં. બહુ સ્પષ્ટ કહ્યું છે કે પર્યાય ઉપરથી દ્રષ્ટિને ખસેડીને બહારમાં જ દ્રષ્ટિ એની ફાંફા મારી રહી છે, બહારમાં જ એ સુખની શોધમાં રખડી રહ્યો છે, બહારમાં જ એ રહ્યો છે, બહારમાં જ એને રસ રૂચિ છે, ત્યાંથી એ અંતર તરફ વળે, અંતરમાં જ વળે અને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાના પુરુષાર્થ અર્થે અંતર તરફ વળે છે, અને જો એને આત્મદેવના દર્શન ન થાય એવું બને જ નહીં. એટલે કહ્યું કે અંદરનું નિદાન એને દેખાતું નથી, પણ જો નજરને પર્યાય ઉપરથી ખસેડીને અંતરમાં વાળીને અનુભવ કરે તો આત્મદેવના દર્શન થયા વિના રહે નહીં. ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે, વિશ્વાસ કરવો કે ન કરવો એ સૌએ પોતે વિચાર કરવાનો છે. ગુરુદેવે આટલી બધી સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે એવો અનુભવ કરે, આત્મા તરફ દ્રષ્ટિ કરે અને અનુભવનો પુરુષાર્થ કરે તો એને આત્મદેવના દર્શન થયા વિના નહીં રહે, જરૂર થશે. ચોથા ગુણ સ્થાનને સમ્યક દ્રષ્ટિને આવો આત્મા અનુભવમાં આવે છે. પાંચમે શ્રાવક અને છઠ્ઠે સાતમે ઝૂલનારા સંતની, મુનિરાજની વાત તો અલૌકિક છે, પણ ચોથે પણ આવો અનુભવ એને થાય છે એ વાત એમાં કરી દીધી છે. હવે એના પછી પારા નંબર 254 ઉપર સૌથી નીચેનો પેરેગ્રાફ, પ્રવચન રત્નાકરમાં પારા નંબર 254 એટલે એના પછીના પાના ઉપર કોમ્પ્યુટરમાં પેજ નંબર 265 એમાં સૌથી નીચેનો પેરેગ્રાફ, એમાં કહે છે ગુરુદેવ કે ચૈતન્ય ચમત્કાર અવિનાશી આત્મદેવ અંતરંગમાં વિરાજમાન છે, એને અજ્ઞાની શત્રુંજય ગિરનાર અને સમેત શિખરમાં મળી જશે એમ બહાર શોધે છે, જાણે પ્રતિમાના પૂજનથી મળી જશે એમ માની પૂજા આદિ કરે છે, પણ એ તો બહારના પર ભગવાન છે, એ ક્યાં તારો ભગવાન છે? તારો ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ અંતરંગમાં બિરાજે છે, ત્યાં જો. બહારના ભગવાન ઉપરનું લક્ષ એ તો શુભ રાગ છે, અશુભની નિવૃત્તિ માટે તે આવે છે. શું આવે છે? શુભ રાગ. શેને માટે? અશુભની નિવૃત્તિ માટે. અશુભમાં ચાલ્યા ન જઈએ એટલે માટે એવા શુભ રાગ, એવા શુભ ભાવ આવ્યા વિના રહે જ નહીં. જે ધર્મ માર્ગમાં હોય એને શુભ ભાવ આવે 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 ને આવે જ, એ નક્કી વાત છે. એમાં શુભ ભાવ માટેનો, શુભ રાગ કરવા માટેનો પુરુષાર્થ હોય જ નહીં. લોકો ઊંધી વાત પકડીને બેસી જાય છે ને ગુરુદેવની વાતમાં, કે આ જો શુભ પૂજા વગેરે બધાની ના પાડે છે. એમ નથી કહેતા, ના નથી પાડતા, પણ ગુરુદેવ તો એમ કહે છે કે એવા પૂજા વિનય ભક્તિ આદિના ભાવ તો એ તને સહજ રીતે જયારે તું બહારમાં હોઈશ ત્યારે આવવાના જ છે. એ આવતા નથી તો સમજી લેવું કે તું મહા મોટો મિથ્યાદ્રષ્ટિ છો, તું માર્ગમાં હજી આવ્યો જ નથી. તો તું માર્ગમાં આવ્યો જ નથી, મિથ્યાદ્રષ્ટિ તો હોય પણ આ તરફ પણ આવ્યો નથી. જે શુદ્ધનો પુરુષાર્થ કરે છે એને આવા શુભભાવ આવે આવે ને આવે જ છે. પણ એવો શુભનો પુરુષાર્થ નહીં કરવો, એને બદલે શુદ્ધનો પુરુષાર્થ કરવો, એમ કહેવા માટે થઈ અને ગુરુદેવે સત્ય વાત દર્શાવી કે ભાઈ આવા શુભરાગ તો આવે, એટલે પૂજા ભક્તિ વિનય આ બધું હોય જ છે, નથી હોતું એમ છે જ નહીં. પણ એ કંઈ કરવા જેવું નથી, એ કરીને તું બહાર રોકાઈ રહીશ તો શુભમાં જ રહીશ, શુદ્ધમાં જઈ નહીં શકે. જો ખેડૂત ઘાસ વાવતો નથી, ખેડૂતને ત્યાં 10-15 ઢોર હોય છે તો એના ઘાસચારા માટે ઘાસ નથી વાવતો. એ ઘઉં વાવે છે, એ 100 મણ ઘઉં એને પાકે છે તો 1000 મણ ઘાસ એને મફતમાં બાય પ્રોડક્ટ તરીકે મળે છે, એ એના ઢોર માટે એને ઉપયોગી થાય છે. એ ઘાસ નથી વાવતો, એ ઘઉં જ વાવે છે. એને ખબર છે કે ઘઉં વાવતા ઘાસ મળવાનું જ છે. 100 મણ ઘઉં પાકશે તો 1000 મણ ઘાસ મળવાનું જ છે. એમ જે શુદ્ધનો પુરુષાર્થ કરે છે એને શુભ તો થવાનું જ છે, એ શુભના પુરુષાર્થ નહીં કરવાના. જો ખેડૂત ઘાસ વાવશે તો ઢોરને ઘાસ મળશે પણ એને ઘઉં નહીં મળે, એ તો ઘઉં વિનાનો રહેવાનો છે. એવું જ જે શુભનો પુરુષાર્થ કરશે એ શુભને કારણે થઈ અને પુણ્યનો બંધ જરૂર કરશે, પુણ્યનો બંધ જરૂર કરશે, પણ શુદ્ધમાં નહીં જાય અને બંધ થશે એટલે શું થાય? એક ભાવ વધશે એમ, અને એ પુણ્ય ના ઉદય જે આવશે એ પૂરા થતા પછી ફરી પાછો એ ઉદયમાં એ વખતે જોડાઈ અને માન કસાય પોષશે, વિમાન કરશે અને પાછો ફેંકાઈ જશે, એટલે પાછો પાપ બાંધશે, અશુભ ભાવમાં ચાલ્યો જશે. એટલે એવા કોઈ શુભના પુરુષાર્થ હોતા નથી. શુભ તો સહજ રીતે હોય જ છે, શુદ્ધમાં રહેવાય કેટલો સમય એટલે શુભ તો આવે જ છે. એ વાત અહીંયા ગુરુદેવે સરસ રીતે કરી છે કે જો બહારના ભગવાન ઉપરનું લક્ષ એ તો શુભ રાગ છે, એટલે અશુભની નિવૃત્તિ માટે તે આવે છે, પણ એ કાંઈ ધર્મ નથી, માર્ગ આવો છે. ભાઈ બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. અને એના પછી આગળ પણ અહીંયા કળસ્થિર શ્લોકાર્થ ઉપરનું પ્રવચન છે એની અંદર પણ અહીંયા વાત કરી છે કે એ રીતે જે પૂર્વકથિત શુદ્ધ નય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. અને આગળ હવે ગુરુદેવ કહે છે કે જુઓ, શુદ્ધ નય સ્વરૂપ આત્મા એમ કહ્યું છે, શુદ્ધ નય સ્વરૂપ આત્મા એમ કહ્યું છે. નય અને નયના વિષયને અભેદ કરીને વાત કરી છે, એટલે નયનો વિષય જે છે એ સ્વરૂપે આત્મા છે, ત્યારે પછી શુદ્ધ નય સ્વરૂપ જ આત્મા કહી દીધો છે, એમાં ભેદ રાખ્યો નથી. નયનો વિષય, નય અને નયનો વિષય એનો ભેદ પણ રાખ્યો નથી, અને શુદ્ધ નયના વિષયરૂપ આત્મા એમ ભેદથી કહ્યું નથી. એટલે પહેલા એ વાત આવી ગઈ છે કે શુદ્ધ નય છે, શુદ્ધ નય કહો કે શુદ્ધ નયનો વિષય કહો, એ બંને એક જ છે, એમ એ વાત પહેલા આવી ગઈ છે. એટલે એ વાત અહીંયા ફરીથી યાદ કરીને કહેતા કહ્યું છે ગુરુદેવે કે ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ઘન અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા એ જ શુદ્ધ નય છે, અને એવા શુદ્ધ નય સ્વરૂપ આત્માનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. આત્માનો અનુભવ કે જ્ઞાનનો અનુભવ એ બે જુદી ચીજ નથી. આત્માનો અનુભવ કે જ્ઞાનનો અનુભવ એ બે જુદી ચીજ નથી, કેમ કે આત્માનું સ્વરૂપ જ એવું છે, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, અને સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાનનો અનુભવ, સર્વજ્ઞ સ્વભાવ છે ને આત્માનો, એવા સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાનનો અનુભવ એ જ આત્મદ્રવ્યનો અનુભવ છે, અને આત્મદ્રવ્યનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. એટલે 14મી ગાથામાં સમ્યક દર્શનની પ્રધાનતાથી કથન હતું, હવે 15મીમાં સમ્યક જ્ઞાનની પ્રધાનતાથી કથન કુંદકુંદાચાર્ય ભગવાન કરશે. આવતી વખતે આપણે 15મી ગાથા લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય પૂરો કરતા પહેલા આપણે સુખદામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.